નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી 5 વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતા 200 જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના 7 પ્લાન્ટને મંજૂરી આપી. અને ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામ પૂર્ણ. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંડમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ સુધારાનો હેતુ મતદાર યાદીઓને વધુ પારદર્શક અને ભૂલમુક્ત બનાવવાનો છે.
સબને મિલકર મતદાતા સૂચી કો શુદ્ધ બનાને કા કાર્ય કિયા ઓર નતીજા આપકે સામને હૈ. ઝીરો અપીલ્સ અર્થાત બિહાર કી મતદાતા સૂચી અધિકતમ શુદ્ધ માની જાયેગી. અબ ફેઝ 2 12 રાજ્યો મે યા સંઘ શાસિત પ્રદેશો મે આરંભ હોને વાલા હૈ.
શ્રી કુમારે જણાવ્યું હતું કે SIRના બીજા તબક્કામાં 51 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે SIR યોજાનાર તમામ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ આજે રાત્રે મધ્યરાત્રિથી સ્થિર કરાશે. શ્રી કુમારે જણાવ્યું હતું કે ગણતરી ફોર્મ છાપવાનું અને બુથ લેવલ અધિકારી BLOની તાલીમ આવતીકાલથી શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે ગણતરી પ્રક્રિયા 4 નવેમ્બરથી 1 મહિના માટે શરૂ થશે. ડ્રાફ્ટ યાદીઓ 9 ડિસેમ્બરે અને અંતિમ મતદાર યાદીઓ 7 ફેબ્રુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે.
જો ઇન્ડિકેટિવ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ હૈ જો 11 હૈ જિસમે આધાર આઇડેન્ટિટી કે લિયે 12વે તોર સે જોડા ગયા હૈ. યે ઇન્ડિકેટિવ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ લગભગ સભી CEO સે ચર્ચા કરકે બનાઈ ગઈ. બટ ફિર ભી જબ હિયરિંગ હો ઓર ઉસ સમય યે સિદ્ધ કરના હો કિસી કો અપની જાંચ મે કે મે નાગરિક હું તો વો કોઈ ઓર અગર ડોક્યુમેન્ટ દેગા તો ઉસકે ઉપર ERO વિચાર જરૂર કરેંગે. લેકિન ઇન્ડિકેટિવ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ બાય એન્ડ લાર્જ યહી રહેગી.
વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોનો એક છે. તેમણે આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. શ્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ સામે સંરક્ષણના અધિકાર સાથે ક્યારેય સમાધાન ન કરી શકાય અને વૈશ્વિક સમુદાયને તેની સામે સામૂહિક રીતે કાર્યવાહી કરવા વિનંતી કરી. શ્રી જયશંકરે જાહેરાત કરી હતી કે વર્ષ 2026ને આસિયાન ભારત દરિયાઈ સહયોગના વર્ષ તરીકે ઉજવવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુઆલાલંપુરમાં આસિયાન 2025ની બેઠક દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લસ્કર સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ આપી હતી. તેમણે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને મુક્ત ઇન્ડો પેસિફિકને પ્રોત્સાહન આપવાની શ્રી લક્ષણની પ્રતિબદ્ધતાને આવકારી હતી. ડોક્ટર જયશંકરે તેમના મલેશિયન સમકક્ષ મોહમ્મદ હાજી હસનને પણ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માહિતી આપી હતી કે સરકાર આગામી 5 વર્ષમાં દેશભરમાં સહકારી ધોરણે ઊંડા દરિયામાં માછીમારી કરતા અંદાજે 200 જહાજોનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. મુંબઈના મઝગાંવ ડોક ખાતે 2 માછીમારી જહાજોનું વિતરણ કર્યા બાદ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને જહાજ નોંધણી પ્રમાણપત્રો અને જહાજોની ચાવીઓ સોંપ્યા બાદ શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ઉદ્દેશ ભારતના માછીમાર ઉદ્યોગને મજબૂત બનાવવા અને મહેનતુ માછીમારો સુધી નફો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેદાશોના સંગ્રહ, પ્રક્રિયા અને નિકાસને સરળ બનાવવા માટે એક વ્યાપક યોજના રજૂ કરવાનો છે. ભારતના વિશાળ દરિયાકાંઠાના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી શાહે કહ્યું હતું કે અપાર શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે 2014માં ભારતનું દરિયાઈ ઉત્પાદન 102 લાખ ટન હતું, જે હવે 195 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આજે ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ઉત્પાદન યોજના ECMS હેઠળ 7 પ્લાન્ટને મંજૂરી આપી છે. આ તમામ અરજીઓમાં કુલ 5,532 કરોડ રૂપિયાનું રોકાણ અને 44,406 કરોડ રૂપિયાનું અપેક્ષિત ઉત્પાદન સામેલ હતું. આ પરિયોજનાઓથી 5,000થી વધુ સીધી રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના 7 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્લાન્ટ સ્થાનિક માંગને પૂર્ણ કરશે.
માનનીય પ્રધાનમંત્રીજીને મેક ઇન ઇન્ડિયા ઓર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પે એક ફોકસ કે સાથ કામ કિયા હૈ, ઉસકે કારણ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ્સ ઓલરેડી ટોપ 3 કેટેગરીઝમાં, એક્સપોર્ટ કેટેગરીઝમાં આ ચુકા હૈ. આને વાલે સમયમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઓર ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ બહુ બડી સંખ્યામાં બઢેગા ઓર દેશમાં બહુ અચ્છા ઇકોસિસ્ટમ સપ્લાય ચેન ડેવલપ હો રહા હૈ. આજ કે ઇન 7 પ્લાન્ટ્સ સે ઓર ભી નયે ઇનિશિયેટિવ્સ હોંગે ઓર સાથ હી સાથ બહુ જલ્દી આને વાલે સમયમાં ઓર ભી કઈ પ્લાન્ટ્સ અપ્રૂવ હોંગે ઇસ સ્કીમ કે તહેત.
આ પ્લાન્ટ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્થાપિત કરાશે, જેનાથી ભારતની પ્રાદેશિક ઉત્પાદન અને સંતુલિત ઔદ્યોગિક વૃદ્ધિ વધુ મજબૂત થશે. ઉત્તરપ્રદેશમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જાહેરાત કરી છે કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામો પૂર્ણ થઈ ગયા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તીર્થ ક્ષેત્રે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે મંદિરની ટોચ પર ધજા લહેરાવશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય બીજ નિગમ NSCના અત્યાધુનિક બીજ પ્રક્રિયા પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે ભાર મૂક્યો હતો કે આ પ્લાન્ટ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજની સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે, જેનાથી કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી છે, કારણ કે મંત્રાલયને નકલી અને નીચી ગુણવત્તાવાળા બીજ સંબંધિત ફરિયાદો મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે યુવા અધિકારીઓના નેતૃત્વમાં ભવિષ્ય માટે તૈયાર પોલીસ દળ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સુશ્રી મુર્મુએ નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા 2024 બેચના પ્રોબેશનરોને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. તેમણે ઉમેર્યું હતું કે જે યુવા અધિકારીઓ ટૂંક સમયમાં સત્તા અને સત્તાના હોદ્દાઓ પર બિરાજમાન થશે, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સત્તા માટે જવાબદારી પણ આવે છે. ટેકનોલોજીએ પોલીસિંગમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે તે બાબત પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ડિજિટલ ધરપકડ એ આ દિવસોમાં નાગરિકો માટે સૌથી મોટા જોખમોનો એક છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કેરળ, માહે, કોંકણ, ગોવા, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ અને કોંકણ અને ગોવામાં આજે ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન આજે સેલ્સેલ્સ પ્રજાસત્તાકના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા શ્રી સેબેસ્ટિયન પિલ્લેને સ્ટેટ હાઉસ ખાતે મળ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમની ચર્ચા ભારત સેલ્સેલ્સના બહુપક્ષીય કેન્દ્રો સંબંધિત કેન્દ્રિત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી 5 વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતા 200 જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના 7 પ્લાન્ટને મંજૂરી આપી અને ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કાર્ય પૂર્ણ. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા.